समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં કર્તા કર્મ અધિકારમાં 144 ગાથા પૂરી કરી. તે પછી અમૃતચંદ્રાચાર્ય ભગવાનના 7 કળશ છે તે પૈકી આપણે કળશ 93 પૂરો કર્યો છે અને 94 કળશમાં આપણે શ્લોકાર્થ ભાવાર્થ કર્યા છે. હવે કળશ 94 ઉપર પૂજ્ય ગુરુદેવે જે પ્રવચન આપ્યું છે એના અંશ આપણે પ્રવચન રત્નાકરમાંથી લઈએ. ગુરુદેવના પ્રવચનના અંશ લેતા પહેલા કળશ 94નું સહેજ પુનરાવર્તન કરીએ. કળશ 94માં એ વાત આવી, ઉદાહરણ આપીને સમજાવવામાં આવ્યું એમાં, કે જેમ પાણી પોતાના સમૂહથી જ્યુત થઈ અને દૂર વનમાં ભમતું હોય અને પછી એ ત્યાંથી ઢાળવાળા માર્ગ દ્વારા પોતાના સમૂહ તરફ એ બળથી વાળવામાં આવે, તો એ પાણી પછી પોતાના સમૂહ તરફ ખેંચાતું થકું એ પ્રવાહરૂપ થઈ અને પોતાના સમૂહમાં આવી ને મળે. એવી જ રીતે આ આત્મા પોતાના વિજ્ઞાન ઘન સ્વભાવથી ચ્યુત થયો અને એ વિકલ્પોની જાળમાં બમતો ક્યાંય સ્વભાવથી દૂર ચાલ્યો ગયો હોય અને એને પછી વિવેકરૂપી ઢાળવાળા માર્ગ દ્વારા એને પોતાના વિજ્ઞાન ઘન સ્વભાવ તરફ પુરુષાર્થ દ્વારા બળથી વાળવામાં આવ્યો અને એમ કરતા એ વિજ્ઞાન ઘન રસવાળો જ એ આત્મા જેને પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી અને સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે એને અનુભવમાં આવે છે. એટલે કે એવો એ આત્મા આત્માને પોતાનામાં જ ખેંચતો થકો, અર્થાત જ્ઞાન જ્ઞાનને ખેંચતું થકું પ્રવાહરૂપ થઈને સદા વિજ્ઞાન ઘન સ્વભાવમાં આવી મળે છે. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવે જે વાત કરી છે એ આપણે લઈએ. 94 શ્લોક ઉપર પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાંથી આપણે અંશો લઈએ છીએ. પ્રવચન રત્નાકર ભાગ 5મું, પાના નંબર 368. અહીંયા ગુરુદેવ કહે છે કે નદીનું પાણી ચાલ્યું આવતું હોય એમાંથી થોડું પાણી વેળા રૂપે બીજે રસ્તે ચડી જાય, ગહન વનમાં ભમતું દૂર ચાલ્યું જાય, તેને દૂરથી જ ઢાળવાળા માર્ગ દ્વારા પાણીના મૂળ સમૂહ તરફ બળથી વાળવામાં આવે, પછી તે પાણી પાણીને પાણીના સમૂહ તરફ ખેંચતું થકું પ્રવાહરૂપ થઈ અને પાણીના મૂળ સમૂહમાં ભળી જાય છે. આ રીતે આ દ્રષ્ટાંત છે. એટલે એના ઉપરથી જે સમજાવવું છે તે એ છે કે પર્યાયમાં ભૂલ છે, એટલે કે ભગવાન આત્મા તો ત્રિકાળ નાયક સ્વભાવ છે, એવું જ દ્રવ્ય છે, પણ એ એવા પોતાના સ્વભાવથી ચ્યુત થયો એમ જે કહ્યું એનો અર્થ શું છે? કે દ્રવ્યમાં કંઈ ફેર પડ્યો છે એમ નથી, પણ એ પોતે પોતાના સ્વભાવ ભાવને ભૂલીને બહારમાં ભટકી રહ્યો છે, અને એ બહારમાં ભટકવાપણું થયું એ પર્યાયમાં ભૂલ છે, એમાં દ્રવ્યમાં કંઈ ભૂલ નથી, દ્રવ્યમાં કોઈ બગાડ થયો નથી, દ્રવ્યમાં કંઈ ફેરફાર થયો નથી. એટલે ગુરુદેવ અહીંયા એ વાતને સમજાવે છે કે ભાઈ એ ભૂલ તો પર્યાયમાં છે, પર્યાયમાં ભૂલ છે તે કઈ રીતે થઈ છે તે અહીંયા સમજાવવામાં આવ્યું છે. દ્રષ્ટાંતમાં પણ પાણીને બળથી વાળવામાં આવે તેમ કહ્યું છે. એટલે પાણી છૂટું પડી અને વનમાં ચાલ્યું ગયું, તેને કોઈ ઢાળવાળા માર્ગ દ્વારા બળથી વાળવામાં આવતા એ પ્રવાહરૂપ થઈ અને પાણીના સમૂહ સાથે બળી ગયું. એ સિદ્ધાંતને સમજાવવા માટે આ દ્રષ્ટાંત આપ્યું. એટલે એ જ રીતે જે પોતે પોતાના ભગવાન આત્માને ભૂલીને, એટલે કે પોતાના સ્વભાવ ભાવને ભૂલીને જે દૂર ચાલ્યો ગયો છે, એટલે એ તો એ પર્યાયમાં એવી રીતે દૂર ચાલ્યો ગયો છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે આ ભગવાન આત્મા પોતાના વિજ્ઞાનગણ સ્વભાવથી અનાદિકાળથી ચ્યુત થયો છે, ભ્રષ્ટ થયો છે. પહેલા એ પોતાના એવા સ્વભાવ ભાવે પ્રવર્તતો હતો એમ નથી, અનાદિથી એ રીતે ભ્રષ્ટ થયો છે. તો એ બધું પર્યાયમાં ચાલ્યું આવે છે, અનાદિથી એવી પર્યાય થઈ રહી છે. જે થઈ રહ્યું છે એ કંઈ પહેલા એ શુદ્ધ હતો અને પછીથી એ અશુદ્ધ થયો એમ નહીં, એ તો અનાદિથી જ્યારથી જીવ છે ત્યારથી જ એ વિભાવ ભાવે વિકારી ભાવે પોતાના સ્વભાવ ભાવને છોડીને થયો છે. એટલે જે થયું છે એ તો પર્યાયમાં છે. એટલે મલિનતા જેવું કહીએ તો એ પર્યાયમાં છે, વિકલ્પ સહિતની દશા છે તો એ પણ પર્યાયમાં છે. એટલે ભગવાન આત્મા પોતાના વિજ્ઞાનગણ સ્વભાવથી અનાદિકાળથી ચ્યુત થયો છે, ભ્રષ્ટ થયો છે. પોતાનો ત્રિકાળ ધ્રુવ પ્રવાહ પડ્યો છે, પોતાની આખી વસ્તુ ત્રિકાળ જ્ઞાન અને આનંદના સ્વભાવથી ભરી પડી છે, તેનાથી તે પર્યાયમાં ચ્યુત થયો છે. જે કંઈ થયું છે એ બધું પર્યાયમાં થયું છે. પોતે પોતાના જ્ઞાન સ્વભાવથી ભગવાન આત્માનો અનુભવ કરી અને એવા સ્વભાવ ભાવે રહેવો જોઈતો હતો, પણ એવું થયું જ નથી. અનાદિથી જ્યારથી છે ત્યારથી એ પોતે એવા પોતાના સ્વભાવ ભાવથી ચ્યુત થયેલો છે. એટલે ધ્રુવનો વિજ્ઞાન ઘન વસ્તુનો એકરૂપ પ્રવાહ એ તો એમનો એમ છે જ, એમાં તે જરાય
મલિનતા પામ્યો નથી. અને મલિન
પર્યાયમાં એ આવ્યો છે એટલે કંઈ દ્રવ્યમાં ફેરફાર થયો છે એમ નથી, એ પર્યાયમાં ભ્રષ્ટ થયો છે અનાદિથી. એથી કરીને એ એકરૂપ પ્રવાહ એટલે આત્માનું મૂળ જેવું સ્વરૂપ છે તેવું સ્વરૂપ, એવો એ ધ્રુવ પ્રવાહ એકરૂપ પ્રવાહ એમાં કોઈ ફેરફાર થયો છે એમ નથી. માત્ર એટલું કે એમાંથી એ જરા પર્યાયમાં એટલે કે પોતાના સ્વભાવને છોડીને એ પર્યાયમાં એ રાચી રહ્યો છે, અને એ પર્યાય વિભાવ ભાવની પર્યાય છે એમ એ દૂર ચાલે ગયો છે. તેને કહે છે કે દૂરથી જ એટલે કે એકદમ પુરુષાર્થથી વિવેકરૂપી ગંભીર માર્ગ દ્વારા પોતાના વિજ્ઞાનગન સ્વભાવ તરફ બળથી વાળવામાં આવ્યો, એટલે પુરુષાર્થથી વાળવામાં આવ્યો. જે પોતાના સ્વભાવથી ચ્યુત થઈ અને બહારમાં રખડી રહ્યો હતો એને પુરુષાર્થપૂર્વક પોતાના સ્વભાવ તરફ વાળવામાં આવ્યો. આગળ અહીંયા કહે છે 369માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કે જો વિજ્ઞાનગન સ્વભાવથી ચ્યુત થયો હતો તે કર્મના કારણે ચ્યુત થયો હતો એમ નથી, કોઈએ એને ચ્યુત કરાવ્યો હતો એમ પણ નથી. એટલે કોઈ કર્મને કારણે થયો હતો એમ નહીં, દર્શન મોહની કર્મના કારણે ભ્રષ્ટ થયો હતો એમ નથી. કર્મ તો નિમિત્ત માત્ર છે, પણ પોતાના ઊંધા પુરુષાર્થથી જ પોતે ચ્યુત થયો હતો, કર્મને લીધે નહીં, અનાદિથી જ એ ભ્રષ્ટ થયેલો છે. એમાં કંઈ કર્મનું કરવું છે જ નહીં. કર્મને લીધે એ અશુદ્ધ અવસ્થામાં રહ્યો છે એમ નથી, પણ એ પોતે પોતાના ઊંધા પુરુષાર્થને કારણે, પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે એ પોતાના સ્વભાવથી દૂર ચાલ્યો ગયો છે. એટલે એ રીતે અનાદિથી પોતાના વિજ્ઞાનઘન સ્વભાવથી ચ્યુત થયો હતો, તેને દૂરથી જ વિવેકરૂપી ઢાળવાળા માર્ગ દ્વારા પોતાના વિજ્ઞાનઘન સ્વભાવ ભાવ ભણી બળથી વાળવામાં આવ્યો. પોતાનો પુરુષાર્થ રાગથી ખસીને સ્વભાવ તરફ વળ્યો, એટલે વિવેકરૂપી ઢાળવાળા માર્ગ દ્વારા બળથી વાળવામાં આવ્યો એમ અહીંયા કહ્યું છે. દર્શન મોહ કર્મનો અભાવ થયો માટે સ્વભાવ ભાવ તરફ વળ્યો એમ નથી, એ સ્વભાવ ભાવ તરફ વળ્યો એટલે પછી સામે દર્શન મોહનીય કર્મનો અભાવ થયો, પણ એમ નથી કે દર્શન મોહનીયનો કર્મ અભાવ થયો એટલે એ સ્વભાવ ભાવ તરફ વળ્યો એમ બિલકુલ નથી. એ બંને વચ્ચે નિમિત્ત નૈમિતિક સંબંધ એ રીતે છે કે પોતે જ્યારે સ્વભાવ ભાવ તરફ વળે છે તો પછી પેલું દર્શન મોહનીય જળ કર્મ છે તે ચાલ્યું જાય છે, એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. પણ એમ નથી કે દર્શન મોહનીય કર્મ ચાલ્યું જાય તો એ પોતે સ્વભાવ ભાવ તરફ વળે એમ નથી. પોતે જ પોતાના પુરુષાર્થ દ્વારા જે પહેલા સ્વભાવ ભાવથી ભ્રષ્ટ થઈને પરિણમતો હતો એને બદલે હવે સ્વભાવ ભાવ તરફ વળી અને સ્વભાવ ભાવે પરિણમવા લાગ્યો, એટલે એમાં એનો પોતાનો અંતરંગ પુરુષાર્થ છે. અંતર પુરુષાર્થથી ભેદ જ્ઞાન પ્રગટ કરીને આત્મા તરફ વળ્યો એ પોતાનો પુરુષાર્થ છે. રાગનું વલણ છોડીને રાગથી ભિન્ન પડી વિવેકરૂપી નિજ બળથી આત્માને આત્મામાં વાળ્યો, પોતાના બળથી પોતે જ પોતા તરફ દોરાઈ ગયો, ઢળી ગયો. આ મૂળ વાત છે, મુખ્ય વાત જ આ છે કે પોતે પોતાના પુરુષાર્થ દ્વારા સ્વરૂપની પ્રાપ્તિ કરી છે. ફરી વાત એ સમજાવતા અહીંયા કહે છે કે વિજ્ઞાનઘન સ્વભાવથી ભ્રષ્ટ થયેલો તે પ્રચુર વિકલ્પ જાળના ગહન વનમાં દૂર ભમતો હતો, ભગવાન આત્મા સ્વ સ્વરૂપથી ભ્રષ્ટ થઈને અનેક પ્રકારના રાગની વિકલ્પ જાળમાં ભમતો હતો. અસંખ્ય પ્રકારના વિકલ્પો છે અને સૂક્ષ્મપણે અનંત પ્રકારના વિકલ્પોની જાળમાં પોતે પોતાથી ભ્રષ્ટ થઈને ભમતો હતો. એ શુભ ભાવ અને અશુભ ભાવના વિકલ્પોની જાળમાં એ પોતે જ ભ્રષ્ટ થઈને ભમતો હતો. અથવા તો એમ કહીએ કે અનેક પ્રકારના નય વિકલ્પોની ઇન્દ્રજાળમાં પોતે સ્વભાવથી દૂર થઈને ભમતો હતો. તેને દૂરથી જ એટલે કે રાગમાં ભળ્યા વિના, દૂરથી જેનો અર્થ અહીંયા કર્યો છે કે એ શુભ ભાવમાં ભળ્યા વિના, રાગમાં જોડાયા વિના, આમ સ્વભાવ તરફ જોડી દીધો. ભેદ જ્ઞાન વડે પ્રાપ્ત પોતાના બળથી પોતાના ચૈતન્ય સ્વભાવ તરફ વાળી દીધો. વાળી દીધો તો એ વળી ગયો, પણ કેવી રીતે વાળ્યો અને કેવી રીતે વળ્યો આ વાત સૂક્ષ્મપણે સમજવા જેવી છે. અને એવું થવાનું કારણ શું? જો પહેલા કારણનો વિચાર કરીએ તો ભગવાન આત્માનો એવો સ્વભાવ જ છે, એ જ્ઞાન સ્વભાવ છે. તો એ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા પોતે પોતાના સ્વભાવ તરફ વળી જાય એવો એનો સ્વભાવ છે. હવે વાળી દીધો એટલે કે પોતે બહાર પર્યાયમાં ચ્યુત થઈને ભમતો હતો, એને જ્યારે દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ કરી અને જ્ઞાન થયું કે આવો મારો સ્વભાવ છે, આવો મારું સ્વરૂપ છે, એટલે એવો પુરુષાર્થ એને ઉપડ્યો. અને પુરુષાર્થ પણ એનો પોતાનો જ છે, પોતાના પુરુષાર્થ દ્વારા એ વળ્યો છે. તો એ વળ્યો છે ત્યારે શું થયું છે? તો કે એને ભેદ જ્ઞાન થયું છે. એ ભેદ જ્ઞાનના બળથી એ પોતે પોતાના ચૈતન્ય સ્વભાવ ભાવ તરફ વળ્યો છે. એમાં બળ કોનું છે? પોતાનું પુરુષાર્થનું બળ છે. એમાં ભેદ જ્ઞાન કરીને, ભેદ જ્ઞાન કોની વચ્ચે કર્યું છે? સ્વ અને પરની વચ્ચે. પોતે પર તરફ ઝૂકેલો હતો, પરનું વલણ હતું, એને બદલે હવે પોતાના ઉપયોગને સ્વ તરફ વાળ્યા છે. એટલે પરનું વલણ છોડીને હવે એ ચૈતન્ય સ્વભાવ ભાવ તરફ વળ્યો, એટલે સ્વનું વલણ કર્યું છે. એમાં પુરુષાર્થ પણ એનો જ છે. અને એ ભેદ જ્ઞાનના બળ વડે એ સ્વ તરફ વળી ગયો. ભેદ જ્ઞાન કરતો નહીં તો એ વળી શક્યો હોત નહીં. એ ભેદ જ્ઞાન કરત નહીં તો વળત નહીં. ભેદ જ્ઞાન એને સ્વ અને પર વચ્ચે કર્યું. આ પર તે હું નહીં અને સ્વ તે હું, એવું એને ભેદ જ્ઞાન થયું. અને ભેદ જ્ઞાન થતા એ સ્વ તરફ વળી ગયો. એ ભેદ જ્ઞાનનો કાળ અને સ્વ તરફ વળવાનો કાળ જે છે તે એક જ છે. પણ વ્યવહારથી વાત કરીએ ત્યારે એમ કહેવામાં આવે કે ભેદ જ્ઞાન વડે અથવા તો ભેદ જ્ઞાન કરી અને પોતે પોતાના સ્વભાવમાં એ લીન થયો. એટલે એક વખત એવું ભેદ જ્ઞાન પ્રગટ કરે છે અને પોતાના સ્વભાવમાં વળી જાય છે, પછી એ ત્યાં લીનતા કરે છે કે સ્થિરતા કરે છે. એટલે એમ કહેવાય કે પ્રથમ એને ભેદ જ્ઞાન કર્યું. ગુરુદેવ આગળ પણ સમજાવે છે પાના નંબર 370 ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે વિજ્ઞાન ઘનના રસીલા પુરુષોને આત્મા વિજ્ઞાન રસવાળો જ અનુભવાય છે. રસ એટલે સ્વભાવ, શક્તિ. આત્માના રસિક પુરુષો પોતાને વિજ્ઞાન સ્વભાવમય જ અનુભવે છે. જેને પોતાના સ્વરૂપનો રસ છે, એવો રસ ઉત્પન્ન થયો છે, એવું મહાત્મ આવ્યું છે, પોતાનું સ્વરૂપ સિદ્ધ સમાન છે, એવું જેને સમજાયું છે અને એવું જેને મહાત્મા આવ્યું છે, એનો હવે એને રસ પડ્યો છે, એવા આત્માના રસિક પુરુષો, પુરુષો કહેતા આત્મા એવા જીવો પોતાને વિજ્ઞાન સ્વભાવમય જ અનુભવે છે. આવો આત્મા ઘણા વિકલ્પોની જાળમાં બમતો હતો, ત્યાંથી છૂટીને સ્વરૂપમાં ઢળતા તે એક વિજ્ઞાનઘન સ્વભાવમાં આવી મળે છે. ગુરુદેવ કહે છે, ઉપદેશ આપતા કહે છે કે કરવાનું તો ભાઈ આ છે. આ બધી બહારની સંપદા, એ તો બધી કંઈ સંપદા નથી, પણ એ તો આપદા છે. આ તો અંદર આનંદની સંપદાથી ભરેલો આનંદ ઘન પ્રભુ આત્મા છે, એનો અનુભવ કરવાની વાત છે. સંપદા, સંપદા કોને કહેવાય? જેમાંથી આનંદ પ્રાપ્ત થાય એ સાચા અર્થમાં સંપદા કહેવાય. આ બહારની સંપદા છે, આ જે કંઈ બહારમાં મળ્યું છે, ઘર છે, સંપત્તિ છે, કાર છે, આ બધું જે બધું મળ્યું છે એ કંઈ આનંદ પ્રાપ્ત કરાવે એવું નથી. એ તો આકુળતાનું કારણ છે, એ તો બધું વિપત્તિનું કારણ છે, એ તો બધું દુઃખનું કારણ છે. એટલે ગુરુદેવ એને આપદા કહે છે અને સંપદા નથી કહેતા. સંપદા ક્યાં છે? તો અંદરમાં પડી છે, પોતાના સ્વભાવમાં આનંદ છે. ભગવાન આત્મા આનંદથી ભરેલો છે, શાંતિનો સાગર છે, એનો અનુભવ કરવાની વાત છે ભાઈ, અને આ કરવાનું છે એમ ગુરુદેવ કહે છે. આત્માના રસિક પુરુષોને, એટલે કે આત્માના રસિક જનોને, જેમને સ્વરૂપનું ભાન જ્ઞાન અને મહાત્મ છે, એને એકલો આનંદ રસમય જ અનુભવાય છે, એ આનંદ રૂપે જ અનુભવાય છે, તે આત્માની અનુભવવાની વાત છે. આત્માનો અનુભવ કેમ થાય એની આ તો વાત ચાલે છે. આવો આત્મા આત્માને આત્મામાં જ ખેંચતો થકો સદા વિજ્ઞાનઘન સ્વભાવમાં આવી મળે છે. એટલે શું ગુરુદેવ અહીંયા સમજાવે છે કે આત્માને આત્મામાં જ ખેંચતો, એટલે કે પર્યાયને આત્મા તરફ વાળતો એમ સમજવું. જે પર્યાય પરનું લક્ષ કરવા વાળી હતી, હવે એ પર્યાય સ્વનું લક્ષ કરે છે. એટલે સ્વને જાણે છે. એના જ્ઞાનની પર્યાય પહેલા પરના લક્ષ્ય હતી, પરને જાણવા વાળી હતી, એ હવે સ્વને જાણે છે. વિકલ્પ જે રાગ હતો તે અનાત્મા હતો, ત્યાંથી ખસીને એટલે વિકલ્પમાંથી ખસીને પર્યાય આત્મા ભણી વળી અને પોતે શુદ્ધ ચૈતન્યપણે પરિણમતો સદા વિજ્ઞાન ઘન સ્વભાવમાં આવી મળે છે. જે નિર્મળ પરિણતિ થઈ તે દ્રવ્યમાં ભળી ગઈ. નિર્વિકલ્પ દશાથી આત્મા તરફ ગયો તેને આત્માને આત્મામાં ખેંચતો એમ કહ્યું છે. નિર્વિકલ્પ દશાથી એટલે બધા સગળા વિકલ્પોને છોડીને એના જ્ઞાનની પર્યાય સ્વ તરફ ઝૂકી અને એમ કરતા એ સ્વમાં ભળી. એટલે જે પર્યાય નવી ઉત્પન્ન થઈ તે સ્વને જાણવા વાળી થઈ. નિર્વિકલ્પ દશામાં એ આત્મા તરફ ગયો તેને એમ કહેવામાં આવ્યું કે આત્માને આત્મામાં ખેંચતો. આ તો સમયસાર છે ભાઈ. દ્રવ્યાનુયોગનું કથન બહુ સૂક્ષ્મ અને ગંભીર છે. નિર્મળ પરિણતિ ધ્રુવ પ્રવાહરૂપ આત્મામાં ઠરી ગઈ. નિર્મળ પરિણતિ ધ્રુવ પ્રવાહરૂપ આત્મામાં ઠરી ગઈ. ઉદાહરણ પણ એમ જ લીધું હતું ને કે મૂળ જે પ્રવાહ હતો એમાં એક જે ખસી ગયેલો જે પ્રવાહ હતો એ પાછો આવીને ભળી ગયો. એટલે અહીંયા એમ કહ્યું કે નિર્મળ પરિણતિ ધ્રુવ પ્રવાહરૂપ આત્મામાં ઠરી ગઈ. ધ્રુવ પ્રવાહરૂપ તો અનાદિનો એ છે, દ્રવ્ય જ એવું છે, એનું પરિણમન જે છે એ જ પ્રકારે છે. એ શુદ્ધ પરિણમન સદાય શુદ્ધ જ રહે છે. એ કારણ પર્યાય છે, એને કારણ પર્યાય કહેવામાં આવે છે. જે બદલાતો નથી એવો એ એકરૂપ પ્રવાહ છે અને એવો એ એકરૂપ પ્રવાહ સદાયનો રહ્યો છે. પણ એ કોને ખ્યાલમાં આવે? એનું લક્ષ્ય કરે એને ખ્યાલમાં આવે, એને ખ્યાલમાં આવે. અહીંયા કહે છે કે નિર્મળ પરિણતિ ધ્રુવ પ્રવાહરૂપ આત્મામાં ઠરી ગઈ, ભળી ગઈ. એનું નામ સદા વિજ્ઞાનગન સ્વભાવમાં આવી મળે છે અને એનું નામ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે. જે છે છે ને છે એવો સદા વિજ્ઞાનગન સ્વભાવ આત્મા છે, તેમાં પરિણતિ એકાગ્રપણે સ્થિત થઈ એનું નામ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે. જુઓ, અહીંયા ચારિત્રની વાત નથી, આ તો ચોથા ગુણસ્થાનની સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનની વાત છે. ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી આપણે કેટલાક અંશો લઈએ. પારા નંબર 371 ઉપર અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે અજ્ઞાની સ્વભાવથી બહાર નીકળી મિથ્યાત્વના માર્ગે અનેક વિકલ્પોના વનમાં ભ્રમણ કરી રહ્યો છે. અજ્ઞાનીની કેવી દશા છે? એ સ્વભાવથી ચ્યુત થયો છે, સ્વભાવથી બહાર નીકળ્યો એટલે વિભાવ તરફ વળ્યો. એ પછી શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય, એટલે એવો સ્વભાવથી બહાર નીકળ્યો છે એ મિથ્યાત્વના માર્ગે વિકલ્પો સહિત પોતે જે કંઈ કરી રહ્યો છે એને એ ધર્મ માની રહ્યો છે, એને સત્ય માની રહ્યો છે, એવી ખોટી મિથ્યા શ્રદ્ધા સહિત એ પરિણમી રહ્યો છે. એટલે અહીંયા એમ કહ્યું કે એ સ્વભાવથી બહાર નીકળી મિથ્યાત્વના માર્ગે અનેક વિકલ્પોના વનમાં ભ્રમણ કરી રહ્યો છે. બહાર નીકળ્યો છે, અનેક પ્રકારના ભાવ થાય છે. સ્વભાવ ભાવને છોડીને બીજા જે ભાવ થાય છે તે અસંખ્ય પ્રકારના હોય, અનેક પ્રકારે હોય, પણ એ બધું શું છે? એ વિકલ્પોની જાળમાં ફસાવા જેવું છે. એટલે અનાદિનો આ અજ્ઞાની એમ જ એ વિકલ્પોના વનમાં ભટકી રહ્યો છે. પુણ્ય પાપના વિકલ્પ કે જે પોતાની ચીજ નથી તેને પોતાની માને એવો એ બહિરાત્મા છે. એવો એ મિથ્યા દ્રષ્ટિ છે. હવે એને બહિરાત્મપણું છોડી અને એ સમ્યત્વના માર્ગે કેવી રીતે વળ્યો છે એની અહીંયા તો વાત કરી છે. હવે તે બહિરાત્મપણું છોડી કેવી રીતે સમ્યક્ત્વના માર્ગે પડી પોતાના સ્વભાવમાં આવી મળે છે તે અહીંયા બતાવ્યું છે. કહે છે કે ભેદ જ્ઞાન રૂપી ઢાળવાળા માર્ગ દ્વારા, ભેદ જ્ઞાન રૂપી ઢાળવાળા માર્ગ દ્વારા, ઢાળમાં સહેલાઈથી સરકી જવાય એટલે ભેદ જ્ઞાન રૂપી ઢાળવાળા માર્ગ દ્વારા. ભેદ જ્ઞાન થાય એટલે સહજ પોતે પોતાને સર્વથી જુદો ભિન્ન અનુભવે. એટલે ભેદ જ્ઞાન જે છે એ કેવો માર્ગ છે? એ ઢાળવાળો માર્ગ છે. એટલે ભેદ જ્ઞાન રૂપી ઢાળવાળા માર્ગ દ્વારા પોતે જ પોતાને ખેંચતો પોતાના વિજ્ઞાન ઘન સ્વભાવમાં આવી મળે છે. એક વખત ઢાળમાં તમે વસ્તુને મૂકો એટલે એ પછી એ ઢાળમાં આગળ ખેંચાઈ જશે, નીચે એ ખેંચાઈને ચાલી જાય છે. અહીંયા ભેદ જ્ઞાન રૂપી ઢાળવાળો માર્ગ હોય તો ભેદ જ્ઞાન થયું કે હું અને આ બીજું બધું પર, હું સ્વ અને બીજું બધું પર, એમ ભેદ જ્ઞાન થાય એટલે એ સ્વ તરફ જ પછી આગળ વધી જાય, એ સ્વ તરફ જ પછી આગળ વધે. ઢાળવાળા માર્ગમાં કેવું થાય કે ઢાળ તરફ એ આગળ વધી જાય. એટલે ભેદ જ્ઞાન એવું છે કે ભેદ જ્ઞાન એ પરથી સ્વને જુદા કરવાનું જે ભેદ જ્ઞાન છે એમાં સ્વના લક્ષ્ય એ ભેદ જ્ઞાન થાય છે. પરને પોતાથી જુદું પાડવા બેસીએ તો પાર નથી આવતો. આ બધું પર 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 એમ જુદા નથી પડાતું. હું કોણ છું, હું સ્વ કોણ, એટલે હુંનું જ્યાં ભાન કરવામાં આવે તો સહજ રીતે બીજું બધું પર છે એનાથી જુદા પડી જવાય. અને એમ એ ભેદ જ્ઞાન થાય એટલે સ્વ તરફ જ પછી આગળ વધે. એટલે અહીંયા એમ કહ્યું છે કે એ પોતે જ પછી પોતાને ખેંચતો પોતાના વિજ્ઞાન ઘન સ્વભાવમાં આવી મળે છે એટલે સ્વ તરફ જ પછી આવીને મળે. એ એવું જ જ્ઞાન છે, જ્ઞાનનો એવો સ્વભાવ છે, આત્માનો એવો સ્વભાવ છે કે પછી એ સ્વ નું જ્ઞાન થતા એ સ્વ તરફ જ પછી અંદર વળે છે, ત્યાં જ ખેંચાઈને પહોંચે છે. એવો વિજ્ઞાન ઘન સ્વભાવ એમાં એ આવીને મળે છે એટલે સ્વનો અનુભવ કરે છે. અહીંયા બીજો એક શબ્દ પણ શ્લોકમાં લીધો છે એને પણ અહીંયા ગુરુદેવ સમજાવે છે કે વિવેક નિમ્ન ગમનાત્, એમ શ્લોકમાં પાઠ છે. એનો અર્થ એ છે કે ભેદ જ્ઞાન રૂપી ગંભીર માર્ગ દ્વારા પોતે પોતાના જ્ઞાન ઘન સ્વભાવમાં આવી મળે છે. વિજ્ઞાન ઘન સ્વભાવમય આત્મા ચૈતન્ય તત્વ છે. શુભાશુભ રાગ આદિ ભાવ છે તે પુણ્ય અને પાપ છે. અજ્ઞાની પોતાના ચૈતન્ય તત્વને પુણ્ય પાપ તત્વરૂપ માનીને અનાદિથી વિકલ્પના વનમાં પરિભ્રમણ કરી રહ્યો છે. તેણે પોતાના ચૈતન્ય તત્વને છોડી દીધું છે પણ હવે તે ભેદ જ્ઞાન રૂપી ગંભીર માર્ગ દ્વારા અંતરમાં સ્વભાવ સન્મુખ થાય છે. એટલે કે જે વિકલ્પ ઉઠે છે એનાથી એને ભેદ કર્યો. રાગ તે હું નહીં, આ પર પદાર્થો તો તે છે એ તો હું નહીં, આ શરીર પણ હું નહીં, પણ આ જે વિકલ્પ છે, જે નયના વિકલ્પ છે એ પણ હું નહીં. હું તો શુદ્ધ ચૈતન્ય તત્વ છું, વિજ્ઞાન ઘન સ્વભાવમય છું. આ પ્રમાણે વિવેક અર્થાત ભેદ જ્ઞાન કરીને ઢાળવાળા ગંભીર માર્ગ દ્વારા પોતે જ પોતાને ખેંચતો અર્થાત પોતાની પરિણતિને પોતા તરફ વાળતો પોતાના વિજ્ઞાન ઘન સ્વભાવમાં આવી મળે છે. અહીંયા કોઈકે પ્રશ્ન કર્યો કે પણ જ્ઞાનીને પણ વિકલ્પ તો આવે છે ને? હા ભાઈ, સાધક દશામાં છે, પૂર્ણતા હજી પ્રગટ નથી કરી ત્યાં સુધી વિકલ્પ તો આવે, પણ જ્ઞાનીને વિકલ્પ આવે છે તેને એ જ્ઞાની પોતાની ચીજ છે એમ નથી માનતા, એમ એને નથી જાણતા. જ્ઞાની વિકલ્પના સ્વામી થતા નથી, વિકલ્પના સ્વામિત્વપણે જ્ઞાની પરિણમતા નથી, જ્ઞાની જે વિકલ્પ આવે છે તેના કરતા થતા નથી. વિતરાગ પરમેશ્વરે મિથ્યા દ્રષ્ટિ અને સમ્યક દ્રષ્ટિના માર્ગ સાવ ભિન્ન કયા છે. શુભાશુભ રાગ છે તે ખરેખર પૂતગલમય પરિણામ છે. તેને પોતાનામાંની અજ્ઞાની વિકલ્પમાં પરિભ્રમણ કરે છે. જ્યારે જ્ઞાની રાગ અને વિકલ્પથી ભિન્ન પોતાની જ્ઞાન આનંદ સ્વભાવી વસ્તુ છે એમ જાણી સ્વભાવ ભણી ગતિ કરી સ્વભાવમાં જઈને મળે છે. એ રીતે બંનેના માર્ગ જુદા છે. તો આ રીતે આપણે 94મો કળશ અહીંયા પૂરો કરીએ છીએ. હવે આગળ 95મો કળશ આપણે લઈએ. હવે અહીંયા આગળ વાત કરે છે કે કર્તા કર્મ અધિકાર અહીંયા પૂરો થાય છે એટલે કર્તા કર્મ અધિકારનો ઉપસંહાર કરતા બીજા 5 કળશ રૂપ કાવ્યો કહે છે. તેમાં આ પહેલું કાવ્ય છે અને એમાં કર્તા અને કર્મનું સંક્ષિપ્ત સ્વરૂપ કહે છે. આ 5 કળશ રૂપ કાવ્ય કહે છે કર્તા કર્મ અધિકારના ઉપસંહાર તરીકે કહ્યા છે એટલે એમાં કર્તા કર્મનું સંક્ષિપ્ત સ્વરૂપ કહેવામાં આવ્યું છે. એટલે 95મો કળશ છે ત્યાંથી શરૂ કરીને 95, 96, 97, 98 એ 4માં અને 99માં કળશમાં તો સમગ્ર રીતે પૂર્ણતા પૂરી કરે છે. તો આપણે 95મો કળશ લઈએ. અહીંયા કળશ 95માં કહે છે કે વિકલ્પ પરમ કરતા વિકલ્પ કર્મ કેવલમ ન જાતુ કર્તુ કર્મત્વમ સવિકલ્પસ્ય નશ્યતિ. 95મા કળશનો શ્લોકાર્થ લઈએ. શ્લોકના અર્થમાં અહીંયા કહે છે કે વિકલ્પ કહ પરમ કરતા વિકલ્પ કેવલમ કર્મ. વિકલ્પ કરનાર જ કેવળ કરતા છે. વિકલ્પ કરનાર કરતા છે. વિકલ્પ જ કેવળ કર્મ છે એટલે વિકલ્પ કેવલ કર્મ. બે જુદી જુદી વાત લીધી. વિકલ્પક વિકલ્પ કહ પરમ કરતા વિકલ્પ કહ કહ્યું એટલે વિકલ્પ કરનાર. પરમ કરતા એટલે વિકલ્પ કરનાર જ કેવળ કરતા છે. અને બીજું વિકલ્પ કેવલમ કર્મ અને વિકલ્પ છે એ માત્ર કર્મ જ છે કેવળ કર્મ છે. બીજા કોઈ કરતા કર્મ નથી. કરતા છે એ વિકલ્પ કરનાર અને કર્મ છે તે વિકલ્પ. વિકલ્પ છે એ કર્મ છે અને વિકલ્પ કરનાર છે તે કરતા છે. એ સિવાય બીજા કરતા કર્મ નથી. જે જીવ વિકલ્પ સહિત છે તેનું કરતા કર્મ પણ કદી નાશ પામતું નથી. સવિકલ્પ કર્તુ કર્મત્વમ જાતુ નશ્યતિ ન. જે જીવ વિકલ્પ સહિત છે તેનું કરતા કર્મ પણ કદી નાશ પામતું નથી. કેમ? તો કે વિકલ્પ કરનાર જ કરતા છે અને વિકલ્પ છે તે કર્મ છે. એટલે એવા વિકલ્પરૂપી કર્મ સહિત જે છે એનું કરતા કર્મ પણ હંમેશા રહે છે. વિકલ્પ છે એ તો કર્મ છે, તો પછી એનો કરતા કોણ છે? તો કે વિકલ્પ કરનારો. જેને વિકલ્પ થાય છે એ વિકલ્પ કરનારો એનો કરતા છે. અને વિકલ્પનો કરતા છે તો પછી એના કરતા કર્મપણાનો અભાવ ક્યાંથી થાય? એટલે વિકલ્પ જાય, વિકલ્પ જાય તો જ એ વિકલ્પ રહિત થાય, તો જ એ વિકલ્પરૂપી કર્મને છોડે. અને એમ થાય તો એને કરતા કર્મપણાનો અભાવ થાય. પણ જ્યાં સુધી વિકલ્પ છે ત્યાં સુધી એ કરતા છે અને વિકલ્પ જે છે એ એનું કર્મ છે. એટલે જે જીવ વિકલ્પ સહિત છે એનું કરતા કર્મ પણ કદી નાશ પામતું નથી. ફરીથી પહેલા તો આ વાતને બેસાડવી પડશે કે વિકલ્પ કરનાર જ કેવળ કરતા છે. શેનો કરતા? વિકલ્પનો. અહીંયા તો પરના કર્તૃત્વની વાત ચાલે છે, કેમ કે આત્મા તો અકર્તા છે. આત્મા પરના કાર્યો કરનારો નથી, બીજા પદાર્થોના કાર્યો કરે એવો તો નથી, શરીરના કાર્યો કરે એવો પણ નથી. પણ આ જે વિકલ્પ છે ને, એ વિકલ્પ પણ એના હોઈ શકે નહીં. જો વિકલ્પમાં એ રોકાયો છે તો એ વિકલ્પનો કરતા એ થાય છે. એટલે વિકલ્પ કરનાર કોણ છે? એ કરતા છે. અને વિકલ્પ છે એ શું છે? એ એનું કર્મ છે, એ એનું કાર્ય છે. એટલે વિકલ્પ થાય છે એનો અર્થ એ થયો કે કરતા કર્મ પ્રવૃત્તિ ચાલુ છે. વિકલ્પ કરનાર જ કરતા છે અને વિકલ્પ કર્મ છે. એટલે જે જીવ વિકલ્પ કરે છે, વિકલ્પ સહિત છે, વિકલ્પમાં રોકાયો છે, એનું કરતા પણ કરતા કર્મ પણ કદી નાશ પામતું નથી. તો પછી એને અકર્તા ભાવ ક્યાંથી આવે? આત્મા તો અકર્તા છે. એટલે એનો અર્થ એ થયો કે જ્યાં સુધી વિકલ્પમાં છે ત્યાં સુધી એ બહારમાં જ છે, એને અકર્તા ભાવ છે જ નહીં. વિકલ્પમાં રાચી રહ્યો છે તો પણ એને અકર્તા ભાવ નથી. જ્યાં સુધી વિકલ્પ ભાવ છે ત્યાં સુધી કરતા કર્મ ભાવ છે. ભાવાર્થમાં અહીંયા સમજાવે છે કે જ્યાં સુધી વિકલ્પ ભાવ છે ત્યાં સુધી કરતા કર્મ ભાવ છે. જ્યારે વિકલ્પનો અભાવ થાય ત્યારે કરતા કર્મ ભાવનો પણ અભાવ થાય છે. વાત તો આટલી કરી, પણ આ તો બહુ ગહન વાત છે. કરતા કર્મ અધિકારમાં આ વિશે આપણે ઘણું સમજ્યા છીએ, ઘણું શીખ્યા છીએ, ઘણો અભ્યાસ કર્યો છે કે આ આત્મા શેનો કરતા? આત્મા શેનો કરતા? આત્મા કરતા નથી, પર પદાર્થનો કરતા નથી. પર પદાર્થની પર્યાયને કરવા વાળો એ ભગવાન આત્મા, એનો કરતા નથી. પર પદાર્થની પર્યાય થાય છે એ એના પોતાના કારણે થાય છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરતું નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાયને કરે નહીં. આ જીવ દ્રવ્ય એ જડની પર્યાયને કરે નહીં, એટલે એમ એ જડના કોઈ કામો કરતો નથી, એટલે એનો કરતા થતો નથી. આગળ વધીને એ વાત કરી કે આ શરીર, એના કાર્યો પણ જીવ કરતો નથી, એ પણ પુદ્ગળ દ્રવ્ય એનાથી જુદું છે, એટલે એનો પણ એ કરતા નથી. આગળ વધીને એ પણ વાત કરી કે આ શુભાશુભ ભાવ, એનો પણ ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળી નાયક છે, એ એનો કરતા નથી. પણ અજ્ઞાન અવસ્થામાં પર્યાયમાં એને એવું વિભાવ ભાવનું કરતાપણું હોય છે. અજ્ઞાન અવસ્થામાં, અજ્ઞાન અવસ્થા પણ કેવી છે? એ પણ કંઈ શાશ્વત તો નથી. એટલે જે શુદ્ધ આત્મા છે, જે સિદ્ધ સમાન છે, જે ત્રિકાળ શુદ્ધ છે, એ તો કરતા છે જ નહીં. તો કે કરતાપણું ક્યાં આવ્યું? કરતાપણું પર્યાયમાં આવ્યું. વિભાવ ભાવ રૂપે જ્યારે એ પરિણમે છે ત્યારે એ વિભાવ ભાવનો કરતા જીવ થાય છે. પણ એ ક્યાં થયું? એના દ્રવ્યમાં નથી. એના દ્રવ્યમાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે એને વિભાવ ભાવ થાય અને એવું કરતા પણ થાય. એ તો ક્ષણિક અવસ્થા છે, એ તો પર્યાયમાં છે. અને એવું પર્યાયમાં વિભાવ ભાવનું કરતા પણ જ્યારે જીવને છે તો એના નિમિત્તે પેલા દ્રવ્ય કર્મ બંધાય છે, એ વાત પણ આપણે શીખી ગયા. પણ એ બધું ક્યાં? એ બધું પર્યાયમાં. મૂળ આત્મ દ્રવ્ય, એની અંદર એવો કોઈ ગુણ નથી કે જેને કારણે એ વિભાવ ભાવનો પણ કરતા થાય, એટલે કે એને વિભાવ ભાવ પણ થાય, એને વિકલ્પ થાય, એવો કોઈ આત્મામાં ગુણ નથી. સિદ્ધને કંઈ એવા વિકલ્પ થતા નથી કે વિભાવ ભાવ થતા નથી, એને કોઈ વિકારી ભાવ થતા જ નથી. એટલે આત્માને પરનું કરતાપણું તો છે નહીં, પણ વિભાવ ભાવનું પણ કરતાપણું નથી. ભગવાન આત્મા તો અકર્તા છે. આ માટે કૃપાળુ દેવે બહુ સરસ રીતે ટૂંકમાં સમજાવ્યું છે કે આત્મા કરતા છે એમ કહ્યું તો કઈ રીતે કરતા છે? તો કે શુદ્ધ નિશ્ચય નહીંથી જો જોઈએ તો આત્મા પોતે પોતાના સ્વભાવ ભાવનો કરતા છે, એટલે કે એ પોતે પોતાના સ્વભાવ ભાવમાં રહે એ એવું કરતા પણ. કેવું કેવું કરતા પણ? કે પોતે પોતાના સ્વભાવ ભાવમાં રહે એવું કરતા પણ, એટલે પોતે પોતાના સ્વભાવ ભાવનો કરતા. હવે એમાં તો એને શું કરવાનું રહ્યું? પોતે પોતાનો સ્વભાવ છે એવા સ્વભાવ ભાવે પરિણમી જવું, એમાં ક્યાં કરવા પણ છે? એટલે શાસ્ત્રની વાત જે અકર્તા ભાવની વાત કરી છે એ ત્યાં એ રીતે આવી જાય છે. પછી કૃપાળુદેવે બીજું શું કહ્યું કે અજ્ઞાન અવસ્થામાં એ રાગ દ્વેષનો કરતા છે. અજ્ઞાન અવસ્થામાં આત્મા રાગ દ્વેષનો કરતા થાય છે. અને ત્રીજું શું કહ્યું કે ઉપચારથી એ ઘર નગર આદિનો કરતા છે. હવે એ તો માત્ર ઉપચાર કરવામાં આવ્યો કે આ ઘર મકાન મેં બનાવ્યું એનો કરતા હું, એ બનાવનાર હું છું, એ તો ઉપચારથી કથન છે. કેમ કે એ બંને દ્રવ્ય જુદા છે, ઘર ઘરમાં છે અને આત્મા આત્મામાં છે, એ બંને વચ્ચે એવો કરતા કર્મપણાનો સંબંધ થઈ શકે એમ જ નથી. કેમ કે એ બંને વચ્ચે વ્યાપક ભાવ નથી, એ બંને વચ્ચે તન્મયતા નથી, એટલે એ તો શક્ય જ નથી. પણ છતાંય ઉપચારથી એમ કહેવામાં આવે. એટલે એ ત્રણેય વસ્તુ અને કૃપાળુદેવે એ રીતે સમજાવી છે. તો આ જે શ્લોક છે એના સંબંધી કર્તા કર્મ અધિકારમાં આપણે ઘણું શીખ્યા છીએ, એનું બધું જ પુનરાવર્તન આપણને પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાંથી મળી રહે છે. એટલે આપણે પૂજ્ય ગુરુદેવે આ 95મા કળશ ઉપર આપેલ પ્રવચનના અંશો આવતી વખતે આપણે લઈશું અને એ ફરીથી આપણે લઈશું, સારી રીતે લઈશું, જેથી કરીને કર્તા કર્મ અધિકારમાં આપણે જે શીખ્યા છીએ એ બરાબર સારી રીતે અંદરમાં ઉતરી જાય, સમજાઈ જાય અને આપણે આત્મસાત કરી લઈએ. આજે શુક્રવાર છે એટલે ભક્તિ કરીશું.
સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી, સરિતાવહાવી સુધાતણી પ્રભુ વીરતે સંજીવની. શોષાતી દેખી સરિતને કરુણા બિના હૃદયે કરી, મુનિ કુંદ સંજીવની સમય પ્રાબૃત તણે ભાજન ભરી. કુંદ કુંદે રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુરા, ગ્રંથાદિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના વર્યા. અહો વાણી તારી પ્રસમરસ ભાવે નિતરતી, મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી. અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતી. તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગડા, વ્યવહારના ભેદભા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની, સંધિ સહુ છેદવા સાથી સાધકનો તું ભાનુ જગનો, સંદેશ શ્રી વીરનો વિસામો ભવ ક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો સુણે તને રસની બંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૌચતા જગતની રૂચિયાળ સે સૌ તુરી જતા સકલ જ્ઞાયક દેવરી જે બનાઉં પત્ર કુંદના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કરી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કરી
સુખધામ અનંત સુસંત ચરી